સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 12/1/2015. વચનામૃત ગઢડા મધ્ય 9, સ્વરૂપ નિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંબત 1878ના શ્રાવણ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ મશરૂના ચાકડા ઉપર વિરાજમાન હતા ને તે સમયે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી. તે રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો તથા કમરે જરકસી શેલું બાંધ્યું હતું તથા ગુઢા આસમાની રંગનો રેંટો કભા ઉપર નાખ્યો હતો ને હાથે રાખડીઓ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, કીર્તન બોલીએ. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન માર્ગ તો એવો સમજવો છે, કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં અને કોઈ કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં. માટે જે સમજ્યું હોય તેને ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય તેટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું છે. સર્વોપરી ને સદાય દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય ને તેથી જો કદાચિત સત્સંગથી બહાર નીસરી જવાનું તોય પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે. અને તેને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રમાં વચનનું બળ હતું. પછી જ્યારે ભારતી લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે,
સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ.
એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વધર્મને ત્યજીને તું એક મારા જ શરણને પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તો કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું છે, મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય. પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં. પછી શ્રીકૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો તોય પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા કરે. તે પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે જે,
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત.
એ શ્લોકનો એ અર્થ છે જે, ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે તેને વિશે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને તે જ પાકો સત્સંગી કહેવાય. અને શ્રીમદ ભાગવતમાં પણ એ જ વાત પ્રધાન છે જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે જે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કાંઈ ધર્મને ખોટા કર્યા સારું નથી. આ તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલા વાના શુભ અને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો ઉપયોગ થાય ને એને કંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા બાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચબ હોય તો જે દિવસ ધર્મમાંથી ચડી જવાય તે દિવસ તે એમ જાણે છે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે, અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. અને જેને ભગવત સ્વરૂપની નિષ્ઠા બાકી હોય તેને જ શાસ્ત્રમાં પણ એકાંતિક ભક્ત કહ્યા છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતી એવી છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. માટે આ સમય જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી. એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. અને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વરને વિશે અતિશય પ્રીતિ તો ન હોય તેને તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 9મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 6 સર્વદેશી સમજણ.
વાત 113. સ્વામિનારાયણ અરે સ્વામી વાત કરી જે એક ભગવાનની મૂર્તિમાં જ સુખ છે ને ક્યાંય મોક્ષ નથી, પણ આવા સાધુના સમાગમમાં મોક્ષ છે. બે સાધન તો થઈ રહ્યા, જે પુરુષોત્તમ જાણ્યા ને સાધુ ઓળખાણા, ને એક ઓલ્યા ચારનો ગુણ લેવો ને દ્રોહ ન થાય એ કરવું રહ્યું. વાત 114. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આજ્ઞા પડે એટલી વાસના બળે, ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઈએ. તે કૃપાનંદ સ્વામીનો એમ ઠરાવ જે કોષ ઊની કરીને ગળામાં ઘાલે એ કેટલું દુઃખ થાય તો પણ આજ્ઞા ભંગ ન કરે, ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી જાજી કરતા હશે તે ઓલ્યા સ્વામિનારાયણ શું નથી જાણતા?
હરી કી આગે કહાં દુરાઈ, મન અપને કી ઘાત, હરી તો સબ જાનત હૈ રોમ રોમ કી બાત.
બધુંય જાણે છે. આ રાજ કઈ ભોળું નથી, તે લોપસે તેનું જાણજો જે મોત આડું આવશે. આપણે કઈ છોકરા છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે, ને ગ્રહસ્થ ને છોકરા હોય માટે દેહને તો એવો રોગ થશે તે શિયાળિયાના ચૂસિયામાં રસ હોય જ નહીં, લાકડી જેવા કરશે. ફકર રાખશોમાં ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભાળજો એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું. વાત 115. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પંચ વિષય સારું તો ચાળા ચૂથા ફરે છે, માટે એમાં શું, એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઈને ફેરા ખાય છે, તે હવે પારખ્યા જોવા માટે પંચ વિષયમાં નાખ્યા છે. તે જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થશે એની ખબર છે? પછી છોકરાનો સ્પર્શ કરે છે એને વાંદરા જેવા થાય છે, માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહીં. જેને ખપ હોય તેને સારું આ વાત છે.
કડવા વચન કહું છું રે, કડવા કાકચરું, દર્દીને ગોળી દઉં છું રે, સુખ થવાનું
એમ છે. બીજાને શું, એ તો પશુ જેવા છે, ખરેખરો ગરાસ્યો હોય તો પાછો ન ફરે, તે ખાડા ખસે પણ હાડા ન ખટે, ભાગતા ભલકું વાગશે રે એમાં સો માલ, સામા ઘા લે તે ખરો. વાત 116. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે ભજન કરવું તે રાતમાં ઉઠી ઉઠીને મંડે ત્યારે સાચું. આ સાહેબ તારો પણ મન રાખ્યો, એ મન રાખીએ કાંઈ થાય નહીં, એ તો ઠીક. વાહ વાહ કરે, અરે કેટલાક તો લઘુ કરવા જાય ત્યાં પૂરી આંખ પણ ઉગાડે નહીં, જાણે રખે ઊંઘ ઉડી જશે ને માલ વહી જશે ને આખી રાત ચસ ચસ આવે ને દિવસે તો ગપોડામાંથી નવરાત સેના થાય. તેણે શું કંઈ ભગવાન રાજી થાય છે ને જાણે મોટા થઈ ગયા, પણ અંબરીશ જેવું એ ક્યાં થવાનું છે, ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું, આ તો ફરવા જઈને સૂઈ રહી. એમ કહીને કરજો સત્સંગની સહાય રે વાલા, એ કીર્તન બોલ્યા. વાત 117. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે આવા પ્રગટ સાધુ છે તેની મને વચને ને દેહ કરીને સેવા કરવી ને વિનય કરવો એ તો નહીં, પણ ચાર ભેળા થઈને કહે આ આવો છે ને આ આવો છે એમાં શું પાક્યું. પણ વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો બિના, એ ક્યાં પડે છે. વાત 118. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે નારી નિંદ્યાના શ્લોક ને કીર્તન બોલ્યા ને કહે, ઓલો વાણિયો નાથ સાથે ઘેલો થયો છે પણ મૂળ હાથ રાખ્યું છે. તે ગુજરાતમાં કહે છે જે છોડીનું નામ વખોત, કાજે એનો ધણી ભૂવો ને વળી ભગોત એવું છે, એવા ભગત છે. વાત 119. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય. તે જેમ સૂર્ય આગળ વાલખિલ્ય ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે, એમ મુને ભગવાન અખંડ દેખાતા, પણ પ્રતિપક્ષીને પાછા પાડવા સારું વાત કરી તેથી બહાર મૂર્તિ ભૂલી ગયા, પછી માય દેખાણી એમ સંગ ઓળખાવીને એમ મૂર્તિ અખંડ દેખ્યાનો મર્મ કહ્યો. વાત 119. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય. તે જેમ સૂર્ય આગળ વાલખિલ્ય ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે, એમ મુને ભગવાન અખંડ દેખાતા, પણ પ્રતિપક્ષીને પાછા પાડવા સારું વાત કરી તેથી બહાર મૂર્તિ ભૂલી ગયા, પછી માય દેખાડી એમ સંગ ઓળખાવીને એમ મૂર્તિ અખંડ દેખાવાનો મર્મ કહ્યો. વાત 120. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે હું પ્રતિલોમ કરું કે આમ ભગવાન દેખાય છે ને આ લોકમાં ભગવાન તથા મોટા સાધુ મનુષ્ય જેવા જણાય, તે જેને સમજતા આવે તેને ઓળખાય. તે મહારાજ કહે અમને બુદ્ધિવાળો ગમે, કેમ કે ઓલિયો બુદ્ધિવાળો વધુ જાણે પણ બીજો ન જાણે. વાત 121. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે મોરે જાજા માણસ મંદિરમાં નહીં, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારું આપવા ગયો, ત્યારે એક જણે કહ્યું જે સાધુને લોભ તો જો, પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી, ત્યારે જો એને કંઈ ખબર છે એમ ગમ પડતી નથી. વાત 122. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે 1 થી 50 માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નીકળતો સંકલ્પ થયા કરે. વાત 123. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી, જે આવા સાધુનો ગુણ લે તે બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે ને અવગુણ લે તે ઘટી જાય ને જડ થઈ જાય, ને મહારાજ કહે 64 લક્ષણે યુક્ત એવા સાધુ તેના દર્શન અમે પણ કરવા ઈચ્છીએ છીએ, ત્યારે જો ભગવાન પણ એના દર્શન કરવા ઈચ્છે તો બીજાની શી વાત કેવી, તેવા સાધુ આપણને મળ્યા તેનું આપણને અહો અહો નથી થતું, સાચે સંત મિલે કામી કાહુ રહી સાચી શીખવે રામ કી રીત કુજી, એવાને તીન તાપ કી ઝાળ ઝર્યો પ્રાણી કોઈ આવે તાકુ શીતળ કરત તુરત દિલ દાહ બુજાવે, એવાને સાધવો હૃદયમ મમ એમ કહ્યું છે, એવા સાધુનો સમાગમ કરવો. હવે એવા સાધુ ને મહારાજ એ તો ઓળખાણા, પણ વિષયમાં રાગ રહી જાય છે એ વાતની ખોટ છે, તે ભગવાન પોતાના ધામમાં લઈ તો જાય પણ એ વાસના રહેવા દેશે નહીં, હજાર કલ્પ સુધી રહીને પણ પાછું પડાશે, પછી ગર્ભવાસ, 84, તાવ, એ દુઃખ એના એ જ, માટે હમણાં જ ચોખ્ખું કરવું. જેમ હજાર કૂતરા, મીંદડા, ઊંટિયા એ સડી ગયેલા પડ્યા હોય તે જેવા ભૂંડા લાગે, તેવા વિષય લાગે ત્યારે થાય, તે સારું આત્મનિષ્ઠા શીખવી. વાત 124. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજ કહે વાણના લાકડા કેટલાક તો લીધા છે ને કેટલાક ઘડાય છે ને કેટલાક વાણ તૈયાર થયા છે ને કેટલાકમાં માલ ભરણો છે ને કેટલાક અધવચાળે પૂગ્યા છે ને કેટલાક તો પાર ઉતર્યા છે, એમ આપણા સત્સંગમાં માણસનું છે. વાત 125. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અહો અહો ભગવાન સંગાથે આમ કરવું તે અમારો તો આવો ઠેરાવ.
નેણકુ રંગા નાગરી વરુતો ગુજરાત નીકળ રહું કુમારી, સો માથા જાતા રે સોંગા છોગાળા, એક શિર કે વાસ્તે ક્યું ડરત હે ગમાર, ડોલરિયા ઘોળ્યો રે કે તમો ઉપર આ દેહડો.
એવા ઠરાવ કરવા ત્યારે ભગવાન રાજી થાય.
અર્થમ સાધયામી વા દેહમ પાતયામી,
ત્યારે એ કામ સિદ્ધ થાય છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. વ્યવહારિક બુદ્ધિ અપાર હોય પણ લગારે મોક્ષના કામમાં ન આવે એ બુદ્ધિનું એટલું ફળ કે ખાનપાનને સન્માન મળે પણ એ બુદ્ધિ દૂષિત છે, તેનું દુઃખરૂપી ફળ અહીં જ મળે છે. પરલોકનું વિચારે એ બુદ્ધિ સાચી એમ વિચારી સાચા સંતનો સમાગમ પ્રીતિપૂર્વક કરે તો સત્સંગને પ્રતાપે કરીને ધર્મને અધર્મનો ભેદ જાણ્યામાં આવે છે. ધર્મનું ફળ સુખ છે ને અધર્મનું ફળ દુઃખ છે એમ જાણી ધર્મને માર્ગે ચાલે ત્યારે મોક્ષનો અંકુર પ્રગટે, પછી એ અંકુરને વિઘ્ન કરનારનું ધ્યાન રાખે, રાત દિવસ તેનું જતન કરે, એમ કરતા તેમાંથી ઉત્તમમાં ઉત્તમ વૃક્ષ બની આવે છે. વૃક્ષ મોટું થાય છતાં પણ તેને કુસંગરૂપી ઉદયનો ભય રહે છે, માટે કુસંગનો વિશ્વાસ કદી ન કરે. સત્સંગમાં નિર્દોષ બુદ્ધિ રાખે, દિન દિન પ્રત્યે સૌમાંથી ગુણ ગ્રહણ કરતો રહે ત્યારે તેને મોક્ષરૂપી અંકુર ઉદય થયાનું મહાફળ મળે છે, એમ શ્રી હરિએ ઉત્તર કર્યો. શુક સનકાદિક નારદ જૈસે સાચે સંત મિલે જબ એસે, સત્ય પ્રતીતિ આવે જબ તામે અતિ પ્રીત પ્રથમ કરે યામે, તાકે વચન લગે હિતકારી સ્વાર્થ ન જનાય લગારી, પરમ પરમાર્થી સંત કુ જાને નિજ બુદ્ધિ કુ તુચ્છ પ્રમાણે, વ્યવહારિક બુદ્ધિ હોય અપારા મોક્ષમે કામ ન આત લગારા, ખાન પાન મિલે સન્માના ઇતનો ફલ યામે રહાના, દૂષિત બુદ્ધિ જો હોવે જાઈ ઇહાં કે ઇહાં દુઃખ ફલ મિલે તાઈ, પરલોક મે સુખ મિલે અનંતા એસી બુદ્ધિ કર બુદ્ધિવંતા, સંત સમાગમ કરી કે પ્રીતા સત્સંગ કરે અતિ હિતા, સત્સંગ કો એસો હૈ પ્રતાપા જાને મે આવે ધર્મ રૂપાપા, પાપ ધર્મ કો ફલ વિચારે સુખ દુઃખ દ્રઢ દિલ મે ધારે, મોક્ષ અંકુર ઉદે જબ હોવે વિઘ્ન કરન તાકું પીછે જોવે, રાત દિન તેહી કરે જતનાઈ જતન વિનન ઉદે હોય તાઈ, ઉત્તમ મે ઉત્તમ જો વૃક્ષ કહાવે જતન વિના ન કબૂ રહાવે, ઉધેય કે કુસંગ તાકો ન કરે વિશ્વાસ કબૂ, નિર્દોષ જાની સત્સંગ દિન દિન ગુણ ગ્રહે હિત કર, તબહી મોક્ષ અંકુર ઉદે હોવે અધિક અધિક ધારે વિચારે ઉર એસે ઉત્તર કિયેઉ તેહી. અમદાવાદમાં સાંજના સમયે શ્રી હરિએ ચીમન રાવને વાત કરતાં કહ્યું, સત્પુરુષનો દ્રોહ કરનારને હિરણ્યાક્ષ, કંસ અને રાવણ તુલ્ય જાણવા, આકડાના તૂરની જેમ તે ઉડી જાય છે. સત્પુરુષનો દ્રોહ કરનારની મતિ મોહાંધ થાય છે ને અંતે તે નાશ પામે છે. રાજકોટમાં નૃપ આગળ સાચા સંતની ઓળખાણ આપતા શ્રીહરિ કહે, ચાર ધામ ફરિયાઓ, ક્યાંય આવા સંત નહીં મળે. સત્સંગ તો સૌ કરે છે, પણ સત્સંગ ઓળખતા નથી. સત્સંગ તો એ જ સાચો છે જેના દ્વારા મતિ પવિત્ર થાય. જે સાધુ ભગવાન વિનાના સુખ માત્રને દુઃખનું મૂળ કહે ને એમ વર્તે, તેને અમે સાચા સંત કહીએ છીએ. આવા સંત સદાય નિષ્કામ, નિર્માન, નિર્લોભ, નિસ્વાદ ને નિસ્પૃહ એ પંચવર્તમાનથી વિભૂષિત હોય છે. શ્રીહરિ રાજકોટમાં લાખાજી નૃપને ત્યાં એકાંતિક સંતનો મહિમા કહેવા લાગ્યા. અતિ ભાગ્ય ઉદય થયા હોય તેને સંતનો મહિમા જાણ્યામાં આવે છે. ભાગ્ય વિના ભેગા રહે તો પણ સંતનો અવગુણ લે. સંતમાં રહેલા અપાર ગુણને તે દેખે નહીં. જેમ ઈતરડી ગાયના સ્તનમાં રહેવા છતાં દૂધ ત્યજી રુધિર પીએ છે, તેમ એવાને સાધુના સંગમાં પણ ઈતરડી જેવા જાણવા. ભગવાનના વચન યથાર્થ ન પાળે તે મરીને રાક્ષસ થાય છે. પોતાને આત્મારૂપ માને ને સંતને દેહરૂપ માને તે ખળ અને પાપી છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 22/2/1982 મંગલ પ્રવચન ઉકાઈ પરમ પૂજ્ય સ્વામી શ્રી.
ભગવાન કા ભગવત સ્વરૂપ નિર્મળ સંતોની માની નિષ્કપટ ભાવે મહિમાથી જો સાંભળે, ગમે તેવો કામે હોય તો નિષ્કામે થઈ જાય, ગમે તેવો લોભી લંપર જીવ હોય તો નિર્લોભી નિર્દોષ થઈ જાય, ગમે તેવો જળ જીવ હોય તો ચેતન થઈ જાય. આપણે કાય કરવાનો એક જ વાત કરવાની છે, અહો ભાવે વાણીને વાગોળીએ, સાંભળીએ, લખીએ, ઉતારીએ, મનન ચિંતન કરીએ, ખાઈને સુઈ જવાનું. ભયંકરમાં ભયંકર કૂતરા જેવો કામી હોય, ભયંકરમાં ભયંકર મારવાડીનો દાદો એવો ભયંકર નિલોભી લંપટ કપટી દોરી દંભી આસુરી હોય, છતાં એના ચૈતન્ય બધા રસરૂપ રસભાવ છોડી દે. મહારાજ અને સ્વામી સનાતન યુગલ સ્વરૂપો અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને બ્રહ્મના પૃથ્વી પર આવ્યા, આપણી પર ખૂબ કૃપા કરી છે, ખૂબ દયા કરી છે. બીજો શાસ્ત્રો વાંચ્યા હોત, બીજી સાધનાઓ કરી હોત તો ખબર પડત, મહેફિલમાં મોજ આપતા આપવા માટે સુતા સુતા મામા સાકરનો વાગડો, પાણીને બદલે અમૃત, ગુલાબની સૈયામાં હિંડોડનાર જુદા, આટલી કક્ષાએ એને તમારું જીવન જીવાડીને તમને કોઈ અદભુત સૂઝ આપીને ખરેખર આ દીકરા બનાવવાનો સંકલ્પ એને કર્યો છે. એની દયાનો કોઈ પાર નથી. માનવી નગુનો ન થાય, નગુનો ક્યારે ન થાય, નફટ ન થાય, નફટ ક્યારે થાય. નગુણો શું? ગુણિયેલ એવા સાધુના વચનમાં અવિશ્વાસ, એને નગુણો કહેવાય. નફળ શું? એને જ રાજી કરવાની સુરુચિમાં ભરતીઓમાં ડામાડોળમાં ફસાઈ જાય, એને નફટ કહેવાય. આપણે નગુણાએ થવું નથી, નફટ બી થવું નથી. સસલું હાથીની આગળ હા ગડતલ કરે તે રીતે હા હા ગડતલ કર્યા કરો છો. જેટલું હા હા ગડતલ કરીશું, જેટલો આ સેવક ભાવે સૌની સેવા કરીશું, તેટલી દ્રષ્ટિ બદલાઈ જશે, હૈયું બદલાઈ જશે. પહેલું હૈયું બદલાય પછી દ્રષ્ટિ બદલાય. ભગવાન આખું તંત્ર અક્ષરધામ રૂપ બનાવવા આવ્યા છે. એટલે એને વાત કરી છે, ખોવાઈ ગયેલા માઈક ચૈતન્યોને પ્રભુ કહે છે કે હે પરમહંસો, મોટેરા મોટેરા હો, વાતમાં સમજતા હો, તે આગળ આવીને બેસો. હું આ વાત દોરે કરીને દંભે કરીને નથી કરતો, મારી કોઈ માન મોટો વધારવા નથી કરતો, મારા કોઈ અંગત રાગ માટે શિષ્યો માટે તમને કોઈ ઉંધેરા વાળે ચડાવવા નથી કરતો, મારી અનુભવેલ અજમાવેલ વાત છે એટલે હું કરું છું. આ વાતમાં રંચ માત્ર ખૂટું કહેતો હોય તો મારા પ્રાણ સમા એવા જે પરમ છું એના સમ ખાઈને કહું છું. એ વાતને હવે વિચારીએ. પહેલી વાત, શ્રી મહારાજે સનાતન સત્ય અક્ષર બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ પોતાની દિવ્ય મૂર્તિનું વર્ણન કરતા જ જળ ચેતનમાં અક્ષર બ્રહ્મ જ છે, અક્ષર બ્રહ્મ વિલસી રહ્યા છે, નારાયણ વ્યાપક સ્વરૂપે છે. અને એ વાત કરતા પ્રભુ એટલું મસ્તીથી બોલી ઉઠ્યા, અગઢું શહેર કે આશરી કાંઈ દેખાતી, સર્વે પ્રકાશે યુક્ત દેખાય છે, જળ ચેતન કાંઈ દેખાતું નથી, મંદિર દેખાતું નથી, મંદિરના લીમડા દેખાતા નથી, મંદિરની આજુબાજુ રહેલા ખોરડા દેખાતા નથી, મંદિરમાં બેઠેલા સ્ત્રી અને પુરુષ, ત્યાગી અને ગ્રહસ્થ કાંઈ દેખાતો નથી. મંદિર જે ધરતી ઉપર ઉભું છે, ધરતી દેખાતી નથી, ધરતીની રચકન દેખાતી નથી, એક જ દેખાય છે. અક્ષર બ્રહ્મ સર્વત્ર વિલસી રહ્યો છે, ગુણાતીત સર્વત્ર છે, સારી દુનિયા પ્રકાશે પ્રકાશે યુક્ત સચિદાન સ્વરૂપે ભરેલી છે, એ સિવાય કાંઈ નથી. આવી મારી ગોપ દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિ એટલા માટે છે, મારા હૃદય આકાશને વિશે એક જ્યોતિ છે, પ્રકાશ છે, સચિદાનની લહેરી છે, આનંદગણ એક રસગન મૂર્તિ છે, એ મૂર્તિ તે હું છું, જેના ફળ સ્વરૂપે મારી બધી જ વૃત્તિઓ એના આકારે છે. તમે પ્રકાશમાં સૌ બેઠા છો, તમે પણ પ્રકાશે યુક્ત છો, તમે પણ સચિદાન સ્વરૂપ છો, તમે ખરેખર દિવ્ય છો.
આત્મીય સમાજની જય જય જય.